આરાધના સાર્થકપણે ક્યારે કહેવાશે? દર વર્ષે આપણે ઉજવીએ છીએ અને એમાં જીવનની સાધના આરાધના આત્મા પ્રત્યેની લગાવ રૂચિમાં જો વૃદ્ધિ થઈ નથી તો એ આરાધનાનું સાર્થકપણું નથી. કાળ વયો જશે, સંતોષ માની બેસશું, આપણે કાળ તો ચાલ્યો જતો હોય છે, કાળ પસાર થાય છે અને આપણે સંતોષ માની બેસીએ છીએ. ખરેખર આરાધના કોને લક્ષ્યથી વિચારણા કરવી છે? 10 દિવસ આવ્યા પૂરા થાય છે એને અનુલક્ષીને કે મારી પ્રણતિમાં મને કંઈક આત્મહિતની હવે વૃદ્ધિ દેખાય છે, આ જીવનની અંદર આવો એક અમૂલ્ય યોગ આપણને પ્રાપ્ત થયો છે, એમાં હું કંઈક આરાધનાના માર્ગે એક પગથિયું પણ ચડ્યો, એક પગલું પણ આગળ વધ્યો તો એ સાર્થકપણું છે. એ તો વર્ષોથી મનાવીએ છીએ, ભાગ લઈએ છીએ, પણ પ્રણતિમાં જો એમાં કાંઈ વૃદ્ધિ ન થતી હોય રૂચિમાં તો એ ઉજવવાનું સાર્થકપણું શું હશે? વેપાર કરે, ટર્ન ઓવર કરોડોનું કરે તો એ વિચાર તો શું હશે? એ કરોડોનું ટર્ન ઓવર થયું એનાથી સંતોષ માનતો હશે કે એમાંથી મને નફો કેટલો મળ્યો છે? જેનું જીવન પ્રયોજન લક્ષી નથી ને એ કોઈ આદર્શ જીવન નથી. કોઈ પણ કાર્ય શેના માટે કરતા હોય છે? ખેડૂત બીજ વાવે છે એ ક્યાં લક્ષ્યથી કરતો? ને સરસ બી વાવ્યું છે, ખાતરને બધું ઘણું આપ્યું છે, પાણી પાયું છે, અંકુરો ફૂટી ગયો, કદાચ વૃક્ષ જેવું થઈ ગયું, સંતોષ ક્યારે થશે એને? ડાળીઓ થઈ ગઈ છે, પાંદડા આવી ગયા છે, ફૂલ આવશે કે ફળ આવશે? જીવનમાં આપણે આપણા સાધ્ય લક્ષી જો જીવન જીવતા નથી તો ક્યાં માર્ગે જશું? પૂજ્ય બેનસી તો નાની વયમાં આવા શું લખતા? નિબંધો લખતા, વિચારણા કરીને કે આ ક્યાં માર્ગે હું છું. પોતાની પ્રણતિની દિશા તો વ્યવસ્થિત કરીએ, દશા તો પછી પ્રગટ થશે, પણ દિશા પણ યથાર્થપણે જો હાથમાં આવી નથી તો એ કાર્ય ફળરૂપે ફલિત નથી થતું તો તેની કોઈ કિંમત નથી. તો આજના ઉત્તમ બ્રહ્મચર્યની આરાધનાનો દિવસ ક્રમે કરીને ઉત્તમ બ્રહ્મચર્ય, એક વિચાર કરીએ, 24 તીર્થંકર છે, એમાં બાલ્યતી તીર્થંકર 5 છે, એમાં છેલ્લા 3 તીર્થંકર કેવા છે? નમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર ભગવાન, એ ત્રણેય કેવા છે? બાલ્યતી છે. કંઈક એના ઉપરથી કંઈક વિચારી શકાય? શું વિચાર? ઋષભદેવ ભગવાનનું આયુષ્ય ક્યાંથી શરૂ? પહેલું 84 લાખ પૂર્વ. અને મહાવીર ભગવાનનું આયુષ્ય માત્ર 72 વર્ષ. શું લાગે છે? કાંઈ શું લાગે? અરે જેમ આયુષ્ય ઘટતું જાય છે તો બીજી પ્રવૃત્તિમાં તારો ઉપયોગ કેમ જાય? અલ્પ આયુષ્યની અંદર કામ કેટલું કરવાનું બાકી છે તો આ 5 ઇન્દ્રિયના વિષયો તરફ તારી વૃત્તિ કેમ દોડે તને? બ્રહ્મચર્યમાં ભલે એક મુખ્યતા છે, બાકી કોઈ પણ ઇન્દ્રિય વિષયથી રહિત મારે કોને પ્રાપ્ત કરવો છે? અતિન્દ્રિય આત્મા, જે 31 ગાથામાં જીતી ઇન્દ્રિયો આવે છે. કોઈ પણ 5 ઇન્દ્રિયના વિષયો તરફ મારો દિવસ નહીં મહિનો નહીં, વર્ષ નહીં, તો શું લેશું? આખું જીવન જાય છે. અતિન્દ્રિય આત્માને પ્રાપ્ત કરવો છે અને આખું જીવન જોઈ લેવું, આપણા આત્માને પૂછી લેવું, દિવસના વર્ષના કેટલા દિવસ એના માટે જાય છે ઇન્દ્રિય પાછળ, અને કેટલો વખત અતિન્દ્રિય આત્માને માટે જાય છે. તો અલ્પ આયુષ, એમાં પણ કાર્ય કેટલું કરવાનું છે. એમાં તો તીર્થંકરો હતા, એમને તો આયુષ પૂરું થઈ શું થવાનું હતું? શું થવાનું હતું? નિર્વાણ થવાનું હતું. આપણે આયુષ પૂરું થઈ શું થવાનું છે? દેહ પરિવર્તન, મરણ જેને કહીએ, ક્યારે થવાનું એ આપણને ખબર પણ નથી. એમને તો ખબર હતી કે આ પૂરું થશે આયુષ, એટલે અમે તો નિર્વાણ થઈ, એને નિશ્ચિતતા હતી. અલ્પ આયુષ છે, ક્યારે પૂરું થશે એનો ભરોસો નથી, તો કેમ ઉત્કૃષ્ટપણે આરાધનામાં સ્વભાવ અતિન્દ્રિય તરફ ન વળીએ આપણે? અલ્પ આયુષ અને ક્યારે પૂરું થશે એનું આપણને ખબર નથી, તો જીવનમાં એ કરવાની. આચાર્યો જ્ઞાનીઓ તો જેટલું કહી શકાય એટલું કહી ગયા છે, હવે પોતે જો ન કરે તો એના સિવાય દુર્ભાગ બીજું તો શું હશે. અમૃતમય ભોજન બન્યા હોય અને ભૂખ લાગી અને જો ન ખાય અને બીજી બીજા વિચારોમાં બીજી ક્રિયાઓમાં રોકાઈ જાય તો એના નસીબ શું કહેવાય? તો એ રીતે દસ લક્ષણ પર્વની મુખ્યપણે મુનિરાજની મુખ્યતા લઈને જ આરાધના છે. આપણે એવી આરાધના જેને થઈ એવા મુનિરાજોનું સ્મરણ કરીએ છીએ, અને આપણને એટલા પ્રકારની ને એવા લેવલની ને પણ એમાંથી અંશ માત્ર પણ આપણા જીવનમાં પ્રગટ થશે તો આપણું કલ્યાણ થયા વગર રહેશે નહીં. એ સાથે રત્નત્રયમાં આજે સમ્યક જ્ઞાનની જેમ સમ્યક દર્શનના 8 અંગ છે, એમ સમ્યક જ્ઞાનના પણ 8 અંગ છે. એમાં જીનવાણીનું ઉચ્ચારણમાં પણ યથાર્થ ઉચ્ચારણના શબ્દો હોવા જોઈએ. ક્યારે પણ આપણે સ્તુતિ બોલીએ ત્યારે આપણો ઉપયોગ એમાં યથાર્થપણે ઉચ્ચારણમાં થાય છે કે નહીં એ પણ એક ધ્યાન. એમ ન વિચારવું આ તો બધું કોનું કાર્ય છે, બોલવાની સ્તુતિ બોલવાની તો કોનું કાર્ય છે? ભાષા વર્ણનાનું કાર્ય છે. સારી વાત છે, ભાષા વર્ણનાનું કાર્ય છે, તને ત્યારે કાંઈ ઉપયોગમાં ભાવ આવે છે કે નથી આવતા? તો જે કોઈ શુદ્ધ ઉચ્ચારણપૂર્વક હોય એ બોલવાનું, સાથે સાથે એના શું અર્થ થાય છે, શું એનો ભાવ છે એ પણ આપણે સાથે વિચારવો જોઈએ. એ રીતે કરીને પછી ચોથું શું હતું? જીનવાણી પઠનનો સુખાલ જાણો. પ્રમાદ આદિનો જ્યારે કાળ હોય ત્યારે સામાન્યપણે એટલું ન ઉપયોગ સ્થિર રહેતો હોય તો બંધ કરે, પણ એ વાંચતા વાંચતા આપણો ઉપયોગ ન ટકે અને પ્રમાદ થાય તો એ તો વિરાધના છે. ગુરુનું નામ ક્યારે છુપાવવું નહીં? જગતને એનો સ્વીકાર હોય કે ન હોય, મારા માટે તો એ સર્વસ્વ છે. સોગાનીજીએ તો પોતાના ઉપકારી પ્રત્યે માટે કેવા શબ્દો વાપર્યા છે? જે અનંત તીર્થંકરોના યોગમાં થયું નહીં એ મહાપુરુષના, ક્યારેક એમનું જો વિચાર કરે તો આપણે તો જસ આપણી અજ્ઞાનતાની કેટલી કહેશું. ટોટલી અપરિચિત, એક જ વાર એક જ પ્રવચન સાંભળીને શું ફરક થઈ ગયો આખો? અરે એક વાક્ય તો આખું શું, એમને કેવો ભાવ આવ્યો હશે આત્મધર્મનું એ વાક્ય વાંચતા શું આવ્યું હશે? જીવનમાં જે દેવશાસ્ત્ર ગુરુ માટે અર્ઘ હોય એ જ પોતે ત્યાં બોલે છે. વિચારવા જેવું છે, સમજાવણ ઉપકાર હશો, જેને અંદરમાં ઉપકાર થાય છે ને એની પણતી કોઈ જુદી જાત નહીં હોય છે. એને કોઈ ભાષાથી કહેવાની જરૂર નથી, બીજા જાણે કે ન જાણે એનાથી એને હોતું નથી. આખી એને એવી ચટપટી લાગી કે મારે સત્પુરુષને હવે પ્રત્યક્ષ દર્શન કરવા, જેણે કીધું તો એને વાત કરી, બે ચાર વાર રિપીટ કરી, પોતાની મેળે નીકળી પડ્યા. ન કોઈ સોનગઢમાં જાણીતું, ન કોઈ જ નહીં. અજાણતા કેવી રીતે પહોંચાય પૂછતા પૂછતા, અરે પહોંચતા તો એટલી એ સત્પુરુષના દર્શન થતા અંદર કે હું મારા કુટુંબ અજમેરમાં રહે છે, મારા કોઈ છે એ પણ યાદ ન. કોઈ કહેતા છે આ બધું પાગલપણું છે ને, અરે આત્માને ખાતર જગત પાગલપણું કહેશે ત્યારે સમજે હું સાચી દશામાં છું. જગત જ્ઞાનીને પાગલ કહેશે અને જ્ઞાની આપણને પાગલ જાણે છે કે આવું તત્વ તને મળ્યું, સાંભળવા મળ્યું, સમજી શકાય એટલો ક્ષોભસમ મળ્યો અને છતાં તને એની પ્રાપ્તિની અંતરંગમાં ભાવના કેમ નહીં. બારમાં કદાચ વેપાર ધંધામાં ખરીદી ભાવ 25 રૂપિયાની હોય અને ભાવ વધતા કદાચ 50 રૂપિયા કે વધારે થયો તો શું થતું હશે એને. જીવનમાં ક્યારેય આવી આત્મ પ્રત્યેની મહત્તા અધિકતા ક્યારે લાગી છે આપણને? તો એ અહીંયા આપણને ગુરુનું નામ ક્યારેય છુપાવવું નહીં. જગત સ્વીકારે કે ન સ્વીકારે, મારા માટે તો એ સર્વસ્વ છે. એમાં આ કાળમાં મરુભૂમિમાં તરસથી તરફડતા હોય એમાં કોઈ પાણી આપવા પૂછતા હશો ઠંડુ લાવ્યા છે કે ગરમ લાવ્યા, કેવું લાવ્યા છે, શું લાવ્યા હશે? અરે એમ અહીંયા ભવ રણમાં ભવ વનમાં ભૂલા પડેલાને એક સત્ય માર્ગ દેખાડનાર એક સત્પુરુષ મેળા હોય તો એના પ્રત્યેનો સહજપણાનો ભક્તિભાવ કેવી રીતે થતો. તો આ રીતે આ એક સમ્યક જ્ઞાનના બધા કેવા છે, અંગ છે, પ્રકાર છે, અને એમાં છેલ્લે ત્રણ કયા છે, જીનવાણીનું અત્યંત પહેલું તો તપ પૂર્વક, એ ફરીથી બહુ જ વિચારવા જેવું છે. જીનવાણી સાંભળવા જેવું છે એમાં પહેલો જ પ્રશ્ન શું થાય, વ્યવસ્થા કેવી હશે, ત્યાં શું હશે. જીવનમાં જો રુચિનો પ્રકાર હશે ને તો બીજું બધું ગૌણ એટલે કે પૂછવું પણ નહીં પડે. તો અત્યંત એની તપપૂર્વક, એની સાથે બહુમાનપૂર્વક અને વિનયપૂર્વક. સ્વયં પૂજ્ય ગુરુદેવશ્રીના જીવનમાં જીનવાણી પ્રત્યેનો વિનય કેવો હશે? નહીં જોયું હોય, ક્યારેક નહીં જ જોયું હોય. સવારના પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે દૂધ લીધા પછી પ્રવચન પહેલાં પોતાનો એક જીનવાણીની મહિમા માટેનું એક નાનું એવું પુસ્તક છે પ્રણવ મહાત્મા, એ જ્યારે લેતા, દરરોજ માટેની વાત છે, એક વાત નથી, દરરોજ પહેલાં તો દૂધ લીધા પહેલાં ચીન મંદિરમાં જીનેન્દ્રદેવના દર્શન કરે, સ્વાધ્યાય મંદિરમાં પધારે અને ત્યાં ગોખલામાં સમયસર જીનવાણીનો એ દર્શન પોતે દરરોજનો ક્રમ 91 વર્ષની ઉફ સુધીનો અને ઉપર કુંદકુંદા આચાર દેવનો ફોરતો હતો એના તરફ નજર માંડીને. એમ નથી કે કરી લીધા એટલે બે થઈ ગયું અને જ્યારે સ્વાધ્યાય કરવા બેસે ત્યારે એ નાની એવી પુસ્તિકા જે એ માથા ઉપર લઈને, ઓહો જીના દેશ સજાતા જે બધી સ્તુતિઓ છે એમાં બધી નિત્યક્રમમાં આવી તો જીનવાણી દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેની મહિમા હતી. નાની પુરુષના જીવનમાં આ તો એક મહાન મહાન અદ્ભુત પુરુષ હતા. એનામાંથી નિશ્ચય તો નહીં, વ્યવહાર પણ આપણા જીવનમાં અત્યંત ઉપકારી અનુકરણ કરવા યોગ્ય છે. તો એ જીનવાણીનું એ રીતે કરીને સમ્ય જ્ઞાનના 8 અંગ છે. રત્નત્રયમાં સમ્યક ચારિત્રના 10 લક્ષણ લઈને એની આરાધના તો કરી, સાથે સાથે મોક્ષ માર્ગ રૂપે સમ્યક દર્શન, સમ્ય જ્ઞાન અને સમ્યક ચારિત્રની જો આરાધના યથાર્થપણે ભાવનાપૂર્વક જો હોય તો પરિણામોમાં તો એટલી તો રુજુતા મૃદુતા એ આવે કે પોતાના કરેલા દોષોનું એ ક્ષમા આપના હોય. પોતાના આત્મા પ્રત્યે તો ખરું, પોતાના ઉપકારી દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે તો ખરું, પણ જગતના બોલીએ તો છે 84 લાખ જીવ્યોની માહે, જે કોઈ ગતકાળની અંદર, ગતકાળ એટલે એવું જરૂરી નથી વર્ષ વર્ષ નહીં, ભૂતકાળમાં પણ ગમે ત્યારે કોઈ પણ જીવને મારા નિમિત્તે, મારા ક્રોધાદિ ભાવના નિમિત્તે મેં મારા આત્માનું તો હિત કર્યું છે એના નિમિત્તે કોઈને દુઃખ પહોંચ્યું હોય મન વચન કાયાથી તો એ ક્ષમાવળીનો ભાવ પણ આવ્યા વગર. ખરેખર એ વિચાર કરીએ, આ 10 ધર્મની 3 રત્નત્રયની આરાધનાનું ફળ ક્ષમાવળીમાં આવે છે, અને એવા જો પરિણામ ન થતા હોય તો સાધનાનું ક્ષમાવળીમાં ક્ષમા માગવી એ કોઈ હીનતા નથી. ઉલટાનું ક્ષમા માગવી એ તો પોતાના દોષોને ટાળવાનો પુરુષાર્થ છે. ક્ષમા દેવી એ કોઈ મોટો ઉપકાર નથી, એ ક્ષમા પોતે માગે અને બીજાને દેવી એ અંતરંગની તો સાધર્મી પ્રત્યેની વાત્સલ્યતા છે. તો એ પ્રસંગો આપણને છે. હવે આપણા ચાલતા વિષય ઉપર આપણે આવીએ, સમયસારની 14 નંબરની ગાથા ઉપર. અમૃતચંદ્ર આચાર્ય દેવે અને કુંદકુંદ આચાર્ય દેવે જે દ્રષ્ટાંતો આપ્યા છે, જીવનમાં એમ ન વિચારવું કે આ બધા દ્રષ્ટાંતો કેટલા વર્ષો પહેલાંના છે, 2000 વર્ષ પહેલાંના હશે, એપ્લાય થતા હશે. અત્યારના તો કાંઈ બધું માટલા હોય એ માટીના ન હોય, ન હોય ને, પાણીના ઘડાએ માટીના ન હોય ને. હવે તો બધા, હવે તો જરૂરી નથી જો કે એવું. શું હશે, જે જે દ્રષ્ટાંત આપ્યા છે 2000 વર્ષ પછી પણ આપણને અત્યારના જોવા મળે છે, અને આપણને શુદ્ધાત્માનું સ્વરૂપ સરળતાથી સમજાય એના માટે આ 5 દ્રષ્ટાંત અને એના સિદ્ધાંત ઉપરથી આપણને સમજાવે છે. એમાં 14મી ગાથા સાથે લઈએ, પછી આપણે એની ટીકા ઉપર આપણે કરશું. અબધ સ્પષ્ટ બહુ સરળ ભાષામાં કીધું, આવા 5 ભાવ સ્વરૂપ આત્માને જે જોવે તેનું નામ શું કીધું, શુદ્ધ નય. એનો અર્થ શું થયું, શુદ્ધ નયથી તને શુદ્ધાત્મા દેખાશે, અને શુદ્ધાત્મા દેખતા જ તને પર્યાયમાં શુદ્ધતા એટલે આનંદનો અનુભવ થશે. આચાર્ય દેવે તો કહી દીધું, શિષ્યને શું થયું, શું થયું શિષ્યને, મૂંઝવણ થઈ. આચાર્ય દેવ કે આપ કોની વાત કરો છો, આ અબધ સ્પષ્ટ આત્મા એટલે કોઈ અરિયંત સિદ્ધ ભગવાનની વાત કરો છો, હું તો અત્યારના ક્યાં છું, આપણે બધાય હું એટલે આપણે બધાય ક્યાં છીએ, અત્યારના સંસારમાં છીએ. સંસારમાં છીએ તો કેટલા કર્મથી બંધાયેલા છીએ અત્યારના, આપણે 8-8 કર્મથી. તો અહીંયા તો અબધ સ્પષ્ટ કહો છો, પછી આપણે કોઈ ને કોઈ ગતિમાં છીએ કે નહીં, અન્ય ગતિમાં, અત્યારના કઈ ગતિમાં છીએ, મનુષ્ય ગતિમાં છે, અને તમે કહો કે તું તો અનન્ય છો. આપણા રાગ દ્વેષ જ્ઞાન કસાય બધા કેવા થાય છે, ઓછા વધતા થાય છે, પહેલાં ખબર નહોતી પડતી, હવે થોડુંક ભલે 10 દિવસ આવ્યા તો કાંઈક હવે ફરક નથી પડતો કે કાંઈક થોડુંક સમજાય છે લાગે છે ને, આવું થોડુંક મહેનત કરશો તો કાંઈક તો થયું છે કે નહીં, નહોતું તો જ્ઞાન વધે છે, પાછું બહાર જાય એટલે થોડુંક ભૂલાઈ જાય, પાછો ટાઈમ થાય તો પાછું તો અધવત થાય છે કે નહીં. અને તમે કહો તું તો નિયત છો આત્માને જોજે, ગુણભેદથી રહી તારે આત્માને જોવો, અને છેલ્લો બોલ કયો છે, અસંયુક્ત. તો અમે તો અત્યારના મોહભાવથી સંયુક્ત છીએ, અને તમે કહો છો અસંયુક્ત આત્માને જોવો. જો એક પ્રશ્ન અંદરમાંથી મૂંઝવણમાંથી આવ્યો છે, આપે કહ્યું છે વાત સ્વીકાર્ય છે, 100% સ્વીકાર્ય, પણ અમારી પરિસ્થિતિનો વિચાર કરો કે અમે અત્યારના આપની ભૂમિકામાં પહોંચશું ત્યારે ચોક્કસ અમે અબધ સ્પષ્ટ આત્માને જાણશું, માનશું, સ્વીકારશું. પણ અત્યારના એને બહુ સુંદર એક વાક્યમાં જો વિચાર કરીએ ને આખી ગાથા આવી ગઈ. એ અમૃતચંદ્રાચાર્ય દેવ તો કરુણા કરીને આપણા માટે 5 બોલ જુદા, એના 5ના દ્રષ્ટાંત લાવ્યા અને સિદ્ધાંત પણ. તો એ પ્રશ્ન યાર વાંચીએ, એ જ પાના ઉપર છે, 37 પાના ઉપર નીચેથી 3જી લાઈન. અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કયો તેવા આત્માની, ઉપર કયો એટલે મૂળ ગાથામાં જે 5 બોલ કીધો, એવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે, અનુભૂતિ એનો અનુભવ, એનું પ્રત્યક્ષ જ્ઞાન શ્રદ્ધાન કેમ થાય, કેમ કહીને શબ્દ શું કહેવું છે, કેમ થઈ શકે એટલે શું કહેવું છે, અમને અસંભવ લાગે છે, ઇમ્પોસિબલ લાગે છે કે આવું શક્ય ક્યાંથી હોય. અમે તો આઠ કર્મથી બંધાયેલા છે અને ગતિમાં, ગુજરાતીમાં શું કહીએ, સંસાર સાગરમાં માથા ડૂબેલા છીએ, પૂરેપૂરા ડૂબેલા. ત્યાં આવું અમને કેવી રીતે દેખાશે? અમને અત્યાર સુધી જોયું નથી નવ કહેવાય. એની આવી શિષ્યની મૂંઝવણનો જો પ્રશ્ન છે, તો આચાર્યદેવ ફરીથી એક જ વાક્યમાં જવાબ આપશે. ચલો એ વાંચીએ આપણે તેનું સમાધાન. સમાધાન શબ્દ આવડે છે ખબર શું છે? ઉત્તર નહીં પણ સમાધાન. સમાધાન એટલે શું? સમાધાન હવાસે તો હોય એમાં, હું વ્યાકરણમાં જોઈ લેજો બીજું શું ભાષા. અરે જ્યાં પછી કોઈ વિકલ્પ જ ઊભો ન થાય એ જ્ઞાનમાં સમાધાન છે. જ્ઞાનમાં શું થઈ જાય છે? એ સંબંધી હવે પૂરેપૂરું સમાધાન, એટલે કોઈ વિકલ્પ જ હવે ઊભા થતા નથી એવું સમાધાન. તો કેવું છે હવે આચાર્યદેવ? બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર થવાથી એ અનુભૂતિ થઈ શકે છે. પાકું વાંચવો, કાંઈ ફરક બહુ નથી હોવાથી ને થવાથી ફરક બહુ નથી, એટલે જ કહું છું બહુ ફરક નથી. ખાલી એક અક્ષરનો ફરક છે, બહુ કરો તો વધારે વધારે કેટલો ફરક થાય છે જીવનમાં. આ એક આચાર્યદેવની અદ્ભુતતા છે, જેને કહે ને તેજીને ટકોરો બસ થઈ પડે છે. એક વાક્યમાં તું થવા માટેની વાત જોવે છે, અમે તો છે એની વાત કરીએ છીએ. તારી દ્રષ્ટિ ક્યાં છે? થવા માટેની ક્યાં છે દ્રષ્ટિ તારી? પર્યાય તરફની દ્રષ્ટિમાં તને એમ થાય કેમ થશે, અને આચાર્યદેવ કે અમે કોની વાત કરીએ છીએ? હોવાથીની અમે વાત કરીએ, હોવાથીમાં તું નજર કરજે પર્યાયમાં થઈ જશે. થવાની દૃષ્ટિમાં તને તો ક્યારેય નહીં થઈ શકે, અને હોવાપણાની જો દ્રષ્ટિ કરી તો થયા વગર રહેશે નહીં. અરે અહીંયા મૂળભૂત તત્વ જે દેખાડે, અનાદિકાળનું જે તત્વ ચૂકી ગયા છીએ આપણે, જેના સ્વીકાર વગર અનાદિકાળથી પરિભ્રમણમાં આકુરતા દુઃખ ભોગવે, અહીંયા તું મૂળ દ્રવ્ય સ્વભાવ તરફ નજર કર. થવાથી શબ્દ અને હોવાથીમાં આટલો મોટો આંતરો છે. થવાથીમાં આપણી નજર પરિણતિમાં ઉપર જશે, અને હોવાથીમાં ત્રિકાળી સ્વભાવ તરફ જશે. ક્યારે પણ જગતમાં મૂડી સલામત હશે તો શું હશે? કોઈ કહે ને નુકસાન ગયું પણ કેવું થયું? નફાનું નુકસાન સ્વીકાર્ય છે, પણ મૂડીનું નુકસાન સ્વીકાર્ય નહીં હોય છે ને, સામાન્યતા આવું છે કે નહીં? એમ અહીંયા ત્રિકાળી સ્વભાવ શું છે? મારી મૂડી છે, એની તરફ તું હોવાથી શબ્દ છે. તું દ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ જો, તને તારા અબધ સ્વભાવનો સ્વીકાર થતાં પર્યાયમાં પણ હવે એ રાગાદી ભાવોનો અભાવ થવાનો પ્રોસેસ શરૂ થયા વગર. આટલો એક શબ્દના ફેરમાં આચાર્યે જવાબ આપી દીધો. તો એ બધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ હોવા તારા દ્રવ્ય સ્વભાવમાં એ કોઈ છે નહીં, અને પછી જવાબ શું આપે છે આચાર્યે? અનુભૂતિ થઈ શકે. પ્રશ્નમાં શું હતું? કેમ થઈ શકે? ને આચાર્યદેવ અહીંયા શું કહે છે? અનુભવથી, એનો અર્થ શું થયો? અહીંયા અસંભવ લાગતો તો આચાર્યદેવ કહે છે કેમ ન થાય. એક નજરના પલટામાં કેટલો ફરક પડી ગયો. એક આપણને લાગતું હતું આ અશક્ય છે, અસંભવ છે, આપણું કામ નહીં. જે અશક્ય લાગતું તેને આચાર્યદેવ કહે છે કેમ ન થાય, તને ન થયું એ જ આશ્ચર્ય છે. તારી પાસે ધ્યેય તત્વ મોજૂદ હોય અને તને ધ્યાન ન થાય, તારી પાસે શ્રદ્ધાનું શ્રદ્ધેય તત્વ હોય અને તું શ્રદ્ધા પ્રગટ ન કરે. અરે જેની પાસે ખાવાનું ન હોય એ તો ભીખો રહે, પણ જેની પાસે ભાવતા ભોજન હોય અને ભીખો રહે એ તો આશ્ચર્ય છે. આચાર્યદેવ કહે છે કેમ ન થઈ શકે. અરે એક રીતે જો એ વિચારશો ને તો આપણો એમ થશે, ઓહો ધર્મને તો હું માનતો એવો બોજારૂપ માનતો હતો કે જાણે થાય જ નહીં. ઉલટાનું એમ થશે કે આ કેમ ન થાય, જરૂર જ થઈ શકે. મને મારું સ્વરૂપ પ્રાપ્ત ન થાય, કોકનું પ્રાપ્ત કરવું હોય તો મારે અનંત વિકલ્પો કરવા પડશે. પોતાને પોતાની કેબિનમાં જવું હોય, પોતાની ઓફિસમાં જવું હોય તો શું કરે? નોક કરીને આવે જાય ને, હું આવું કે નહીં એવું પૂછી ને નહીં તો કેવી રીતે જાય? આમ નામ એટલે કેવી રીતે આમ? અરે એને એની આખી જેને કહે ને કે કોન્ફિડન્સ શું હશે અંદર, મારું છે, મારા પણામાં બીજો વિકલ્પ નહીં આવે, એને હક છે મારી, એ મારી જગ્યા છે, મારી કેબિન છે, મારી ઓફિસ છે. અરે જીવનમાં ત્યાં જો મારાપણું માન્યું છે અને એમાં આટલી જો દ્રઢતા આવે છે તો તને તારા અસ્તિત્વને કે મારાપણું નથી માન. બસ મારાપણું બદલાવવું છે, હુંપણું બદલાવવું છે, અસ્થિપણું બદલાવવું છે. અસ્થિપણું જો બદલાશે તો પણથી સ્વભાવમાં સરળ પડી ગયા વગર રહેશે નહીં. એ સુંદર એક નાની રીતે જવાબ તો આપી દીધો આચાર્ય દેવે. હવે એનો આપણે વિસ્તાર લઈએ. અને એટલા માટે જો આચાર્યદેવ છેલ્લે આ વાતને દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે. તને આટલાકમાં કદાચ ન ખબર પડી તો હવે વિસ્તાર દ્વારા આપણને બતાવે છે. બહુ જ કરુણા વિચારવા જેવી છે. આપણને ન સમજાય એની દરકાર કોને છે? આપણે આપણી જાત તરફ દરકાર નથી, આચાર્યદેવને કરુણા થાય. અરે આવા પંચમ કાળમાં તું સમયસર સુધી પહોંચી ગયો, તને કાંઈક હવે રુચિ જાગૃત થઈ છે, તો હોઠે આવેલો પ્યાલો કેમ ઢોળાઈ જાય? તને બારમાં એવું કહેવત કહે છે ને, હોઠે આવેલો તરસ લાગી છે ને હોઠે આવેલો, એમ અહીંયા સુધી તું આવ્યો અને તું તને તારા અનુભવથી વંચિત રહે. એ આચાર્ય દેવને આપણા પ્રત્યે આવી કરુણા છે તો દ્રષ્ટાંત આપે છે. હવે આ દ્રષ્ટાંત છે, કોઈએ આવું જોયું હશે કે નહીં, કમલીનું પત્ર. કમલીનું પત્ર એટલે લોટસ કે ને, એનું એક પત્ર હોય. એ કેવું હોય છે? પાણીમાં ડૂબેલું હોય તો બહુ જ ભીનું ના. અહીંયા એવા પત્રની વાત બહાર છે એવી નથી, પાણીની અંદર. ક્યાંક જોયું હશે? જાત્રામાં નથી જોયું, નથી જોયું. પાપુરીને જોયું કે નહીં? ને આ તળાવ છે કે, અને એમાં કોઈ જો નજર કરી હોય તો એ દેખાય. બીજે ક્યાંક જોયું હશે? બીજે નૈનાગીરીમાં પણ રેસંદીગીરી અને નૈનાગીરી વચ્ચે તળાવ છે, એમાં પણ આવું જોયું. એમાં કદાચ જોયું તો ફરીથી શું નજર આવ્યું હશે? એ કમલીનું પત્ર છે, એની રૂવાટી હોય છે. અને રૂવાટી હોવાથી સામાન્યપણે પાણી કેવું થઈ જવું છે? સ્પ્રેડ થઈ જતું હોય છે. તો ત્યાં કેવું છે? સ્પ્રેડ નથી થતું, ઉલટાની રૂવાટી ઉપર પાણીના બિંદુ મોતીની જેમ ચમકતા હોય. એના ઉપર સૂર્યનો પ્રકાશ પડે ને તો જાણે જેમ મર્ક્યુરી જોયું હશે, મર્ક્યુરી એ કેવું થઈ જાય છે? એનું છૂટા પારા છૂટા છૂટા થઈ જાય એમ, ત્યાં એક એક બિંદુ એ છૂટા લાગે અને એના ઉપર પ્રકાશ સૂર્યનો પડે તો ચમકતા. હવે વિચાર કરવા જેવો છે, એ કમલીનું પત્ર પાણીમાં ડૂબેલું છે ત્યારે ભીનું છે કે નહીં? ભીનું છે કે નહીં? પાણીમાં ડૂબેલું હોય તો ભીનું જ. એમાં પ્રશ્ન શું પૂછો છો તમે? કમલીનું પત્ર છે, બહાર કાઢીને આચાર્યદેવ નથી પૂછતા. ક્યારે પૂછે છે આપણને? પાણીમાં ડૂબેલું છે ત્યારે કેવું છે? પાણીના સ્પર્શવાળું છે કે નહીં? પાણીથી ભીંજાયેલું છે કે નથી? પ્રશ્ન જ ન પૂછવાનો એમાં. તમે જ કહો પાણીમાં ડૂબેલું છે તો કેવું હોય? ભીંજાયેલું તો હોય છે. જો ચાલો એના શબ્દો જ વાંચીએ. જેમ કમલીનું પત્ર જળમાં ડૂબેલું હોય, મેળવ શબ્દ ક્યાંની વાત છે? બહાર કાઢીને આચાર્યદેવ બતાવે છે કે ક્યાં છે? ડૂબેલું હોય તો જળથી સ્પર્શારૂપ અવસ્થાથી. હવે આગળ તો શાસ્ત્ર રોલે સર, હવે કહો કે જળથી સ્પર્શ થયો છે કે નહીં? કમલીનું પત્ર, બધું સિમ્પલ થઈ ગયું ને. કમલીનું પત્ર ક્યાં છે અત્યારના? પાણીમાં. શબ્દ ઈ છે. હવે પ્રશ્ન એટલો, ભીનું છે કે નહીં? ભીનું છે કે નહીં? કે પ્રશ્ન શું કામ પૂછો છો? તમે જ બધું કર્યું છે. તો આચાર્યદેવ કહે છે, જો તને જળથી જ કમલીનું પત્ર જોવા જાય તો એ સ્પર્શાયેલું છે એવી સ્થિતિ છે. છે એનો નિષેધ નથી, પણ સાથે આચાર્યદેવ શું કહેવા માગે છે? આગળ આવશે તો પણ શબ્દ આવશે. ચલો આપણે આગળ વાંચીએ. એનાથી જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતા જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થે સત્યાર્થે, એટલે વાત સાચી છે. આવી ગયું? કમલીનું પત્ર છે, પાણીમાં ડૂબેલું છે, અને એ વખતે પાણીથી જો આપણે જોઈએ તો કેવું છે? તો એનાથી જળ સાથે એ સ્પર્શાયેલું છે, એમાં રહેલું છે, એ વાત સાચી છે. જો અહીંયા અનુભવ શબ્દ આવશે, અનુભવ એટલે એ અપેક્ષાથી જોઈએ તો અનુભવ, એટલે અહીંયા વેદનની માટેની વાત નથી, એ જોઈએ તો પાણીમાં ડૂબેલું છે એનો પાણીનો સ્પર્શ, એ વાત સાચી છે. હવે શું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ, કમલીના પત્રની વાત પૂરી થઈ ગઈ. કેમ, પાણીમાં ડૂબેલું છે અને તમે વાત કરી, અમે કરી દઉં. અરે ભાઈ, પાણીમાં ડૂબેલું એ છે, એમાં કમલીનું પત્રની એક અત્યારના હાલત અવસ્થાની વાત, મૂળ સ્વભાવ હજી તો રહી ગયો છે. અને એટલા માટે શબ્દ શું આવ્યો, તો પણ. આવું હોવા છતાં પણ આ એક પડખાની વાત આવી. કોઈ કંઈક વ્યક્તિની મોસાળથી વાત કરશું તો એ વાતની પૂરી ઓળખાણ નથી, હજી એના પિતા પ્રક્ષની પણ મોટો સંબંધ છે. તો એમ અહીંયા એક પડખાની વાત કરી, હવે બીજા પડખાની વાત, કે તો પણ. હવે શબ્દ ફરીથી આશ્ચર્ય લાગ્યા, જળથી જરાય નહીં સ્પર્શવા યોગ. શબ્દ શું વાપરો, પહેલાં કયો શબ્દ વાપરો તો, જળમાં ડૂબેલું, અને અહીંયા હવે કહે છે જળથી જરાય ને, કંઈક થોડું તો ભીનું થયું એમ તો કહો તમે. આ આમ કહીને શું કહેવા માગે, હજી તો દ્રષ્ટાંતથી વિચારશું તો શું કહેવા માગે, પર્યાયની દશાની સ્થિતિ અને દ્રવ્ય સ્વભાવની સ્થિતિમાં આટલો મોટો આંતરો છે. અત્યારની આપણી સ્થિતિના પર્યાયની સ્થિતિમાં એ પણ એક છે, પણ એની સ્થિતિ અને એક સ્વભાવની સ્થિતિ, કે જરાય પાણી, શબ્દ પાછો, જરાય જળથી જરાય નહીં સ્પર્શવા યોગ, એવા ક્યાં પહોંચવું છે, કમલીના પત્રના સ્વભાવની સમીપ જોઈને. ઓલામાં કઈ વાત હતી, સ્પર્શવારૂપ અવસ્થાથી વાત હતી, હવે અહીંયા કોનાથી વાત આવી છે, જરાય સ્પર્શાવા નહીં એવા સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા જોવામાં આવતા જળથી સ્પર્શાવાપણું કેવું છે, અદ્ભુતાર છે, એ છે જ નહીં. એને હવે બહાર કાઢીને કંઈ સૂકવવું નહીં પડે, કપડાથી એને કંઈ સાફ કરવું નહીં પડે. કોની વાત ચાલે છે, કમલીનું પત્ર ક્યાં હતું, પાણીમાં ડૂબેલું હતું. આપણને એમ લાગ્યું પાણીમાં ડૂબેલું એટલે બહુ જ ભીનું થઈ ગયું હશે ને, હવે તેને સુકાવવા મૂકવું પડશે ને એને કપડાથી સાફ. બહાર કાઢીને તું જોઈ લે, એના સ્વભાવની સમીપમાં જા, જરાય તને પાણી દેખાશે નહીં. એક જ સમયમાં એક જ પદાર્થમાં આ બે ભાવ છે. કોની વાત ચાલે છે, બે કમલીના પત્ર, એક પાણીમાં ડૂબેલું ને એક બહાર છે, તો કોની વાત છે, એક જ પત્રની વાત છે. એમાં જો પર્યાયથી જોશું તો પાણીમાં ડૂબેલું છે, જળથી સ્પર્શાય, પણ એના જ પત્ર, એ જ પત્રને એ સ્વભાવથી જોશું તો શું થશે, જરાય પાણીથી એ ભીંજાયેલું નથી, એને સુકાવવું પડે એવું નથી. આમ કહીને આચાર્યદેવ શું કહેવા માગે, જીવનમાં માત્ર પર્યાય જોઈને માત્ર એટલા અસ્તિત્વને નહીં માનતો, જેને પ્રવચન સારમાં શું શબ્દો વાપરો છે, પર્યાય મૂઢા પર સમય. પર્યાય જેટલું પોતાનું જો તું અસ્તિત્વ માનીશ તો સમજી લેજે તું જૈન જ નથી, અન્ય મત જે ક્ષણિકવાદી માને છે એવો તું છો જ, ભલે બહારથી તું જૈન કુળમાં જૈનમ, પણ અભિપ્રાયમાં તો એના જ. તારું અસ્તિત્વ છે એક પર્યાય સાપેક્ષ જોઈએ તો એવું અસ્તિત્વ છે, એનો નિષેધ કરે તો પણ ખોટું છે. જો આજ વારંવાર આવતું તો શું આવતું હતું, વ્યવહાર નહીં આદરવા યોગ્ય નથી એટલે એનું કોઈ સ્થાપન નથી એવું નથી, અને એનું સ્થાપન છે એટલે આદરવા યોગ થઈ જાય છે એમ પણ નથી. જે પ્રકાર જ્યાં જ્યાં બોલાતા જ ગુરુદેવસિંહ, જ્યાં જ્યાં જે 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 જ્યાં જે સ્થિતિ પ્રકાર છે એનો સ્વીકાર, પ્રયોજન શું છે અને અસ્તિત્વ શું છે, બે રીતે વિચારવા જેવું છે. પ્રયોજન શું છે અને અસ્તિત્વ કેળું કોને કહેવાય, કેળું કોને કહેવાય, છાલ સહિતનું, બરાબર છે, કાળું ખાવ કેળું ખાવું છે અને છાલ સહિતનું કેળું હોય છે નહીં, હોય છે ને, કેવું છે કેળું, કેવું હોય, છાલવાળું કે છાલ વગરનું, છાલવાળું હોય છે ને, તને ખાશું તોય છાલવાળું ખાઈ લેશું. ફરીથી કેમ ના પાડી, કેળું તમે કેળું લાવ્યા છો, કેળું ખાવું છે, તો પછી છાલ શું કામ કાઢવાની જરૂર છે? તો કેળું કેવું હશે? છાલવાળું કે છાલ વગરનું? જોરથી બોલવાનું. હા, એમ બોલવાનું, છાલ વગરનું કેળું હોય છે, બરાબર છે ને? અને એટલા માટે બજારમાં છાલ વગરનું ગોતવા જઈશ. શું કરશો? જો આ જીવનમાં ક્યાંય પણ બહારમાં પણ આપણે હૈયાતી શું છે અને એનું પ્રયોજનમાં શું છે, એમ અહીંયા આચાર્ય દેવ જે શિષ્યને પ્રશ્ન ઉઠો તો એના અનુલક્ષીને જવાબ આપે. તું કહે છે બધ સ્પષ્ટ આદિપણું છે, સ્વીકાર્ય છે, એ પર્યાયથી જોતા, બે દ્રવ્યના સંબંધથી જોતા એ ભૂતાડપણું છે, પરંતુ તે એટલા જ અસ્તિત્વને સર્વાંગે માન્યું છે. છે કેવું છે? એક આંશિક છે. આંશિકને તે કેવું માની લીધું છે? સર્વાંગે. અને એનાથી મૂળ જે આશ્રયભૂત તત્વ અમારે સમયસારમાં કેવો છે એ રહી જાય છે. અને એટલા માટે તો પણ શબ્દ આપીને આચાર્યદેવ આપણને ત્યાં લઈ જાય છે, આપણી નજર કરાવે છે, સ્વભાવ સન્મુખતાની નજર કરાવે. અરે એ જ જ્ઞાનીનો આપણા ઉપર ઉપકાર છે. પર્યાય બુદ્ધિમાંથી, પરદ્રવ્યની એકત્વમાંથી આપણી દ્રષ્ટિ હટાવીને આશ્રયભૂત એવા સ્વભાવ તરફ દ્રષ્ટિ કરાવે છે, એ જ એમનો આપણા ઉપર મહા ઉપકાર છે. તો અહીં આચાર્ય દે કહે છે, તો પણ આવું હોવા છતાં પણ એ ક્યાં પહોંચે લઈ જાય છે આપણને? જળથી જરાય ને સ્પર્શાવા યોગ્ય એવા કમલી પત્રના સ્વભાવની સમજ, કન્ડિશન મૂકી સ્વભાવની સમીપ જોઈને, સ્વભાવની સમીપ જોયા વગર પર્યાયમાં જો તું માની લઈશ ના પાણી સાથે કોઈ સંબંધ જ નથી તો પણ વિપરીત થાય. અને પર્યાયમાં સંબંધ છે એટલે સ્વભાવ પણ એવો થઈ જાય છે. પ્રવચન સારમાં તે આવે છે, ક્રોધે પણ મેં આત્મા, ત્યારે કેવો થઈ જાય આત્મા? ક્રોધરૂપે થઈ જાય, માનરૂપ છે એવી ગાથા. તેનો શું? ગુરુદેવજી કે ભાઈ આ પર્યાય અપેક્ષા એ છે એની વાત છે, બાકી જો દ્રવ્ય સ્વભાવ જ ક્રોધરૂપ થઈ ગયું તો તારા માટે ધ્યેય તત્વ ક્યાં રહેશે? કોનો આશ્રય કરવા જાય? શું ક્રોધમય આત્માના આશ્રય તને ક્રોધનો અભાવ થવાનો છે? તો તારી પાસે એ તત્વ રહી ગયું છે. તો એ વાત કરી આપણે હવે સિદ્ધાંત રૂપે આવીએ, સિદ્ધાંત ઉપર. એવી રીતે કે જેમ દ્રષ્ટાંત આપ્યું એમાં બે પ્રકાર લીધા હતા. કોની? પહેલું એક અવસ્થાથી જોતા અને કેવું આવતું હતું? સ્વભાવથી જોતા. એવી રીતે અનાદિકાળથી બંધાયેલા, જો આચાર્યદેવ સિદ્ધ કરે છે, અહીંયા શું સિદ્ધ કર્યું? અનાદિકાળથી બંધાયેલા કે શું સિદ્ધ કર્યું? તું સંસારમાં છો, અનાદિથી છો, એમ નથી કે પેલા સિદ્ધ થઈ ગયો તને પાછા અહીંયા આવી ગયો છે. ક્યાં છે? અનાદિથી બંધાયેલો છે. એક સમય પણ એવો નથી કે કર્મથી બંધાયેલો ન હોય. અને તેની સાથે સાથે શું છે? છે ને બે શબ્દ છે ને, શું શબ્દ છે? બંધાયેલા આત્માનો અને બંધાવા સ્પર્શાવારૂપ અવસ્થાથી, બે આવ્યું ને, બંધાવા અને સ્પર્શાવા, અબદ્ધ બદ્ધ અને સ્પર્શ. તો આઠ કર્મ એટલે દ્રવ્ય કર્મથી બંધાયેલો છે અને નો કર્મથી સ્પર્શાયેલો છે, બે વાત છે. અને પહેલો બોલ શું કરાવે છે આપણને અહીંયા? પહેલો બોલ થોડી વાત કરી લઈ, પાંચે બોલનું એક ટૂંકાણમાં. શ્રદ્ધાનો વિષય, આશ્રયભૂત તત્વ, શુદ્ધ નયનો વિષય આપણને આચાર્યદેવ બતાવવા માગે છે. તો કોનાથી ભિન્નતા બતાવશે આપણને? પહેલું એક પરદ્રવ્યથી, પછી બીજું શેનું આવશે? બીજું શેનું આવશે? પોતાના પર્યાયની વાત આવશે. અને ત્રીજું શું આવશે? ગુણભેદ. ત્રણ વાત વિષય આવશે, પરદ્રવ્ય, એમાં પછી શું છે એ બધું સ્પષ્ટ પછી લઈએ, પહેલાં પરદ્રવ્ય, પછી પોતાની પર્યાયના, અને ત્રીજું શું આવશે? ગુણભેદ. હવે જે પરદ્રવ્યથી પહેલું ભિન્નતા કરાવે, જો પહેલું તો હજી ભિન્નતા ખબર નથી તો આગળની વાત તો શું કરવી, અને હજી પર્યાયથી નથી તો પછી ગુણભેદની શું? તો એમાં બે પ્રકાર લીધા. ક્યાં બે પ્રકાર લીધા? એક દ્રવ્ય કર્મ એટલે જળ કર્મ, અને બીજા છે શરીરાદિ નો કર્મ. અને એટલા માટે આવે છે ને ભેદજ્ઞાન માટે સામાન્યપણે ત્રણ આવતા હોય, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. એમાં અહીંયા દ્રવ્ય કર્મ અને નો કર્મ પહેલા બોધમાં આવ્યા, કે બંધાયેલો, ક્યારે પણ કોઈ પણ સંસારી જીવ લઈએ, 14માં ગુણસ્થાન સુધી પુના લઈએ તો પણ શું હશે? 12માં દ્રવ્ય કર્મ હશે, અને સાથે સાથે શું હશે? નો કર્મ છે. તો પહેલે એનાથી ભેદજ્ઞાન કરાયું, પછી પર્યાયમાં. તો પર્યાયમાં કેટલા પ્રકાર લેશું? બે પ્રકાર, વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય. જો પહેલાં કર્મ લીધા પરદ્રવ્ય રૂપા, એમાં નો કર્મ અને દ્રવ્ય કર્મ. હવે પર્યાય, પર્યાયમાં બે પ્રકાર, વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય. વ્યંજન પર્યાય માટે કેટલામાં બોલ લીધો? બીજા નંબરનો બોલ લીધો, ગતિનો. તો ગતિમાં શું હોય છે? આકાર હોય છે ને, તો એટલા માટે શું લીધું ત્યાં? વ્યંજન પર્યાય. હવે અર્થ પર્યાય લીધી, તો અર્થ પર્યાયમાં પણ બે પ્રકાર લેશે. કઈ પર્યાય લેશે? અર્થ પર્યાય સ્વભાવ ને વિભાવ તો એવું તો નથી, કહી લેશું. અહીંયા એક સામાન્યપણે સમયસારમાં પણ એક આવે છે ને, ભાવક ભાવ, અને બીજું શું આવે? વ્યાપક ભાવ. બે વાત આવતા હોય છે ને, એમ અહીંયા કર્મરૂપના પરિણામ અને એક વેદનરૂપના પરિણામ. એમાં જે ત્રીજો બોલ છે અનિયત, એમાં કોણ લીધા? કાર્યરૂપના. કાર્યરૂપના ક્યાં લીધા છે? જ્ઞાન છે, કસાય છે, એ બધા કેવા છે? હાનિ વૃદ્ધિ રૂપ થાય છે, એ કાર્યરૂપના પરિણામ. અને જે છેલ્લો બોલ જે છે અસંયુક્ત, એમાં મોહભાવમાં સુખ દુઃખની વાત છે, વેદનભૂત ભાવ લીધા. તો આ રીતે થોડું અઘરું લાગે, સહેલું છે નહીં? આચાર્યદેવ બહુ જ સિસ્ટમેટિક બધી, કે હવે અંતે કે પરદ્રવ્યમાં એમાં નો કર્મ દ્રવ્ય કર્મ, પ્રણતિમાં પણ બે જાતની પર્યાયો, વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય. અર્થ પર્યાયમાં પણ એક વ્યાપક રૂપની પર્યાયો, અને બીજી કેવી છે? ભોગતાપણાની ભાવ. કર્તા કર્મ અધિકારમાં બે આવશે એ બેને, અને એ રીતે જો તે ત્યાં જ્ઞેય ભાવ પણ આવશે. તો જ્ઞેય ભાવમાં પરદ્રવ્ય આવી ગયા, અહીંયા ગતિ આદિની અને રાગાદી પર્યાયમાં એમાં કાર્યરૂપની પર્યાય, અને અસંયુક્તમાં ભોગતા. અને એ રીતે પર્યાયની વાત કરી, અને ત્રીજો બોલ કયો રહ્યો? ત્રીજો ભાવ એટલે કે ગુણ ભેદ, તો એના માટે અવિશેષ. આ રીતે પાંચ બોલમાં ત્રણ પ્રકાર લઈ લીધા. એક જો જવું હોય તો ખુલાસો આપણને એ દેખાશે. એમાં ભાવાર્થમાં જો આપણે જોઈએ તો છે 39 પાને, અનાદિકાળથી કર્મ પૂતગલના સંબંધથી બંધાયેલો કર્મ પૂતગલના સ્પર્શવાળો છે. આવી ગયા? બંધાયેલો અને સ્પર્શાયેલ બે જુદા શબ્દો લીધા. તો એ દ્રવ્ય કર્મથી બંધાયેલો, નો કર્મથી સ્પર્શાયેલ. પછી બીજું, કર્મના નિમિત્તે નર નારાકાદિ પર્યાયો થાય, તો એમાં આકાર આવ્યો એટલે કોણ આવી ગયું? વ્યંજન પર્યાય. પછી શક્તિના અવિધા પ્રતિછેદ, અંશ વધે ને ઘટે છે, સદગુણ હાનિ વૃદ્ધિ, એટલે એમાં કોને હાનિ વૃદ્ધિ? એમાં કોણ લીધા? નિયત નિત્ય નિયત એકરૂપ દેખાતો નથી, એટલે ત્યાં જે કોઈ જ્ઞાન વધે છે ઘટે છે, રાગ વધે છે ઘટે છે. ઘણીવાર 10 લક્ષણ પર વહી જાતે એક ભાવના કેવું થશે, હવે થોડીક શું કરશું, થોડીક બહુ નથી કહેતો, થોડીક હવે નિવૃત્તિ લઈને કાંઈક અભ્યાસ કરશું, પણ શું થાય? એ ભાવ થોડું દિવસ જાય પાછું શું થઈ જાય? ગંગા કાંઠે ગંગાદાસ હતા અને જમના નદી કિનારે ગયા તો કેવા થઈ ગયા? એમ અહીંયા થોડો પાછો, કારણ કે આ કેવો છે, એક કેવો છે આ બધી નહીં ખબર, કાચીડાનો રંગ ખબર છે કેવો હોય? અરે વાહ, આટલી બધી ખબર છે. અને મજીઠો રંગ કેવો કહેવાય? મજીઠો રંગ એકવાર લાગ્યો એ કોઈ દી જાય નહીં. આપણને કાચીડાનો રંગ લાગે છે, મજીઠો રંગ નથી. તો અહીંયા હાલ હની વૃદ્ધિ થાય એક લીધું. હવે ચોથો બોલ, દર્શન જ્ઞાન આદિ અનેક ગુણો છે, કેવા છે? ગુણભેદ. અને છેલ્લું જો લઈએ, કર્મના નિમિત્તથી થતા મોહ રાગ દ્વેષ આદિ પરિણામો સહિત સુખ દુઃખરૂપ આ વેદનભૂતના ભાવો. એટલે કોઈ પણ, જેમ 320 ગાથામાં છે, નથી કારક નથી વેદ, તો બે પ્રકારના આવી ગયા ને. એ અર્થ પર્યાય માટેની વાત છે, એમાં કર્તાપણાનો ભાવ અને એક ભોગતાપણાનો. તો કર્તાપણાનો ભાવ શેમાં આવશે? ત્રીજા બોલમાં. તો પહેલા બોલમાં શું છે? અબદ્ધ સ્પષ્ટમાં કોની વાત છે? પરદ્રવ્યથી ભિન્નતાથી. બીજો બોલ કયો છે? અનન્ય તેનો તેમાં, એમાં કોનાથી રીત દેખાશે? વ્યંજન પર્યાય ગતિની પર્યાયથી. પછી ત્રીજો બોલ કયો આવશે? નિયત છું, હું નિયત છું, એટલે કે જે કોઈ પર્યાયમાં હાનિ વૃદ્ધિ થાય છે એ બધાથી રહીત એવો ને એવો હું નિયત છું. ચોથો બોલ કયો આવશે? હું અવિશેષ, એટલે કે મારામાં ગુણ ભેદ નથી, હું તો એક રૂપ અભેદ અખંડ નાયક ભગવાન આત્મા છું. અને છેલ્લા બોલમાં અસંયુક્તમાં કોની વાત આવશે? કે જે કોઈ વેદનભૂત ભાવ છે, મોના ફળમાં જે કર્મ કાર્યરૂપના પરિણામ મોહ રાગ દ્વેષ, અને એનું વેદનભૂત છે એ હરખ શોક છે, એ બધાથી પણ હું કેવો છું. આ રીતે કોઈ પણ નાશવાન ભાવો છે, જે કોઈ સાપેક્ષ ભાવો છે, એનાથી રહિત નિત્ય સ્થાયી નિરપેક્ષ એવા પરમ પારણામિક ભાવની વાત અહીંયા 14મી ગાથામાં છે. એનો ક્યારેક યોગ
આજે પ્રતિક્રમણમાં દરેક મુમુક્ષુ ભાઈ બહેનોએ સફેદ વસ્ત્રો પહેરીને આવવા ખાસ વિનંતી કરવામાં આવે છે. અને જે મુમુક્ષુ ભાઈ બહેનોના પરિવારમાં કોઈએ 10 ઉપવાસ અથવા તેથી વધુ કર્યા હોય તો તેઓ પ્રતિક્રમણ પહેલાં હાજર થઈ જાય, તેઓનું બહુમાન કરવામાં આવશે. હવે રોહિતભાઈ દ્વારા એક ભક્તિ લેવામાં આવશે.
જય જૈનેન્દ્ર. મુમુક્ષુ ભાઈઓને બહેનો, આપણા બધાનું વિશ્વમાં મહા 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 તીર્થધામ એટલે સોનગઢ સુવર્ણપુરી. આ મહાતીર્થધામ છે તે શા માટે મહાતીર્થધામ છે અને આપણને તે અમૂલ્ય ભેટ શું આપે છે તે ભાવપૂર્વક માણસો. સ્વર્ણ તીર્થે કાન ગુરુ ગુંજે છે, કાન ગુંજે છે, ધ્યાન થાય છે રે. આ તો સુવર્ણપુરીની ભેટ છે. હવે આમાં મારે એક આ બધાને જેને આ મને એકલાને ભેટ નથી મળી, બધાને જ મળી છે આપણે અહીંયા જેટલા હાજર છીએ ને. તો જ્યારે આ શબ્દ આવે આ તો સુવર્ણપુરીની ભેટ છે તો જરા ગાશું તો આનંદ આવશે.
સ્વર્ણ તીર્થે કાન ગુરુ ગુંજે રે, કાન ગુંજે રે, ધ્યાન થાય છે રે. આ તો સુવર્ણપુરીની ભેટ છે, આ તો સુવર્ણપુરીની ભેટ છે.
આ તો કાન ગુરુનું ધામ છે રે, માત ધામ છે રે, ધર્મ દૂધ નિરંતર હોય છે. આ તો સુવર્ણપુરીની ભેટ છે,
આ તો કાન ગુરુનું ધામ છે રે, માત ધામ છે રે, ધર્મ દૂધ નિરંતર હોય છે. આ તો સુવર્ણપુરીની ભેટ છે.
મોક્ષ વાણી ગુંજે ને સાધના થાય ને આત્મ આરાધના થાય છે રે.
મોક્ષ વાણી ગુંજે ને સાધના થાય ને આત્મ આરાધના થાય છે રે.
સૌને ગમતા જિનેશ્વર ના દર્શન ભક્તિ નો આનંદ ખૂબ.
સૌને ગમતા જિનેશ્વર ના દર્શન ભક્તિ નો આનંદ ખૂબ.
સમય સાર માં નિયમ સાર માં કે શાસ્ત્ર સ્વાધ્યાય માં જાણે સૌનું મન ડોલતું રે, સૌને ગમતું રે. આ તો સુવર્ણપુરીની ભેટ છે,
આ તો સુવર્ણપુરીની ભેટ છે. સમયસારમાં નિયમસારમાં કે શાસ્ત્ર સ્વાધ્યાયમાં જાણે સૌનું મન ડોલતું રે, સૌને ગમતું રે, આ તો સુવર્ણપુરીની ભેટ છે.
હેતને હંમેશા ધર્મ ધ્વજ પ્રાપ્ત છે રે, સાધના થાય છે રે, આ તો સુવર્ણપુરીની ભેટ છે.
હેતને હંમેશા ધર્મ ધ્વજ પ્રાપ્ત છે રે, સાધના થાય છે રે, આ તો સુવર્ણપુરીની ભેટ છે.
જીના લયો છે ને માન સ્તંભ ઉન્નત છે, સમવ શરણ ભો શોભિત છે.
જીના લયો છે ને માન સ્તંભ ઉન્નત છે, સમવ શરણ શોભનીય છે.
સૌને ગમતા બાહુબલી છે ને ગમતું જંબુદ્વી,
હે સૌને ગમતા બાહુબલીને ગમતું જંબુદ્વીપ.
હે દર્શન કે પૂજા કે ભક્તિ ત્યાં કરતા સૌ ભક્તો આનંદિત થાય છે રે, ગુંજે છે, આ તો સ્વર્ણપુરીની ભેટ છે.
હે દર્શન કે પૂજા કે ભક્તિ ત્યાં કરતા સૌ ભક્તો આનંદિત થાય છે રે, સૌ ઝૂમે રે, આ તો સુવર્ણપુરીની ભેટ છે.
હે તને મુનીશ્વર દર્શન ભાવે રે, તને ભાવે રે પરમાગમ મંદિરે સોય.
હે તને મુનીશ્વર દર્શન ભાવે રે, તને ભાવે રે પરમાગમ મંદિરે શોભે, આ તો સુવર્ણપુરીની ભેટ છે.
તીર્થંકર દ્રવ્ય ત્યાં, સમો શરણ ત્યાં છે, શાસ્ત્રની ચણાવટ ત્યાં છે રે.
તીર્થંકર દ્રવ્ય ત્યાં, સમ્યક દ્રષ્ટિ ત્યાં, શાસ્ત્રની ચણાવટ ત્યાં છે રે.
એક તેની વાણી ને એક તેની કરુણા ભક્તોનું સિંચન કરતું રે.
એક તેની વાણી ને એક તેની કરુણા ભક્તોનું સિંચન કરતું રે.
સોનગઢમાં વિશ્વમાં કે મન મંદિરમાં મુમુક્ષુઓના માને રે, વંદન કરતા રે, આ તો સુવર્ણપુરીની ભેટ છે.
સોનગઢમાં વિશ્વમાં કે મન મંદિરમાં મુમુક્ષુઓ આજ્ઞા માને રે, વંદન કરતા રે, આ તો સુવર્ણપુરીની ભેટ છે.
હે તને કાન ગુરુ વાલા રે, પૂજ રે તારા જીવનના તારણ હાર છે,
આ તો સુવર્ણપુરીની ભેટ છે. હે તને કાન ગુરુજી વાલા રે, પૂજ રે તારા જીવનના તારણ હાર છે, આ તો સુવર્ણપુરીની ભેટ છે.
સ્વર્ણ તીર્થે કાન ગુરુ ગુંજે રે, કાન ગુંજે રે, ધ્યાન થાય છે રે, આ તો સુવર્ણપુરીની ભેટ છે.
આ તો કાન ગુરુનો
ધામ છે રે, માત ધામ છે રે, ધર્મ ધોધ નિરંતર હોય છે, આ તો સુવર્ણપુરીની ભેટ છે, આ તો સુવર્ણપુરીની ભેટ છે, આ તો સુવર્ણપુરીની ભેટ છે.